समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा परिशिष्टमां कलश 276 नो स्वाध्याय आपणे शुरू कर्यो छे। आ कलश एनो अर्थ भावार्थ तथा पूज्य गुरुदेव कांजी स्वामीए आ कलश ऊपर आपेल प्रवचनना केटलाक अंश कर्या छे से संशो आजे लईशुं। कलश 276 भाववाही कलश छे અને એમાં આચાર્ય ભગવાને અમૃતમય ચંદ્રમા સમાન જ્ઞાન જ્યોતની વાત કરી છે અને એમાં અમૃતચંદ્ર જ્યોતિ એવા શબ્દો આવે છે એટલે એમાં એમનું નામ પણ આવી જાય છે જે નિર્મળ છે અને જે પૂર્ણ છે એવી આ ઉદય પામેલી અમૃતચંદ્ર જ્યોતિ એ સર્વ તરફથી જાજવલ્યમાન રહો। તો આપણે આગળ સ્વાધ્યાય શરૂ કરીએ પારા નંબર 267 ઉપર શ્લોકાર્થ ઉપરના પ્રવચનમાં છેલ્લી લીટીમાં કહે છે કે વળી ધ્વસ્ત મોહમ એટલે જેણે મોહનો નાશ કર્યો છે। ધ્વસ્ત મોહમ મોહનો નાશ કર્યો છે, મોહ કહો કે અજ્ઞાન કહો, અહીંયા મોહની સાથે અજ્ઞાન ભાવ આવી જાય છે। મોહ હોય ત્યારે અજ્ઞાન જ હોય, જ્ઞાન અવસ્થામાં મોહ હોય નહીં। એટલે કહે છે કે જેણે મોહનો અજ્ઞાન અંધકારનો નાશ કર્યો છે, જો આ જ્ઞાન જ્યોતની વાત ચાલે છે અને અહીંયા તો અંતમંગલમ કર્યું છે, જેમ શાસ્ત્રની શરૂઆતમાં માંગલિક કરવામાં આવે છે ને એવી રીતે આ અંતમંગલ છે અને અંતમંગલમાં જે પોતાને પ્રાપ્ત થયું છે એવા જ્ઞાનની વાત કરી છે કે એવી જ્ઞાન જ્યોત પ્રકાશમાન થઈ છે તો એ કેવી છે એનું અહીંયા વર્ણન ચાલી રહ્યું છે। એટલે અહીંયા કહે છે કે જેણે મોહનો નાશ કર્યો છે, ગુરુદેવ કહે છે કે આ વ્યવહાર નહીંથી વાત છે, પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવના આશ્રયે પરિણત થતા મોહની ઉત્પત્તિ થઈ નહીં તો મોહનો નાશ કર્યો એમ વ્યવહારથી કહ્યું છે। જો જ્ઞાન આત્મામાં થયું, જ્ઞાન થયું તે આત્મામાં થયું અને મોહની કર્મ છે એ તો જડ જુદા છે, આત્માથી જુદા છે, એટલે આ ભગવાન આત્મા એ મોહનીય કર્મનો નાશ કરે ક્ષય કરે એમ કહેવું એ વ્યવહાર નહીંનું કથન છે, એમ વ્યવહારથી કહેવાય। વાસ્તવમાં એ તો પોતે જ્ઞાન ભાવે થાય છે અને પોતે જ્ઞાન ભાવે થયો છે એટલે એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે। સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થાય એ નિર્મળ પરિણામ જીવને થાય એટલે કર્મની દર્શન મોહનીયની પ્રકૃતિ જાય છે એટલે મોહનો નાશ કર્યો એમ કહેવાય છે અને સાથે ચારિત્ર મોહનીયની અનંતાનુબંધી કસાયની પહેલી ચોકી પણ જાય છે। પણ એ કર્મની પ્રકૃતિ જે જાય એનો ઉપશમ થાય ક્ષયોપશમ ક્ષય થાય તો એ ખરેખર જીવ કરી શકે નહીં, કેમ કે જીવ ભગવાન આત્મા ચેતન અને પેલું જડ પણ એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ હોય છે કે અહીંયા જ્યારે જીવને એવો જ્ઞાન ભાવ પ્રગટ થાય છે ત્યારે મોહનો નાશ થયો એમ કહેવામાં આવે છે. એટલે કે કર્મ એ વખતે કરી જાય છે અથવા તો એનો ઉપશમ કે ક્ષયોપશમ થાય છે. એવો એ નિમિત્ત નૈમિતિક સંબંધ છે, જીવના જ્ઞાન ભાવની સાથે રહેલો એવો એ સંબંધ છે. ખરેખર આત્મા કાંઈ એનું કરે છે એમ નહીં. એટલે અહીંયા ગુરુદેવે એમ કહ્યું જ્યારે અહીંયા કળશના અર્થમાં એ વાત આવી કે જેણે મોહનો નાશ કર્યો છે, એટલે ગુરુદેવે એમ કહ્યું કે આ વ્યવહાર નહીંથી વાત છે. શુદ્ધ ચૈતન્યના શુદ્ધ ચૈતન્ય સ્વભાવના આશ્રયે પરિણત થતા મોહની ઉત્પત્તિ થઈ નહીં. જ્ઞાન ભાવે પરિણમન થાય એટલે પછી મોહ ઉત્પન્ન થતો જ નથી, અને એમ મોહનો નાશ કર્યો એમ વ્યવહારથી કહ્યું છે. પોતાની અનંત જ્ઞાન આદિ લક્ષ્મી પ્રગટ થઈ ત્યાં પરની સાવધાનીનો ભાવ જ નથી, પરની સાવધાની રહી જ નહીં, એટલે પછી એમ કહેવાય કે મોહનો નાશ કર્યો. પોતાની જ્ઞાન લક્ષ્મી પ્રગટ થઈ એટલે પોતે અંતર્મુખ થયો છે અને પોતાનું જ્ઞાન કરી રહ્યો છે. સ્વજ્ઞેયને જ્ઞેય બનાવી અને એ સ્વરૂપ તરફ વળ્યો છે, એમાં એને પોતાનું જ્ઞાન થાય છે, પોતામાંથી આવતા અલૌકિક આનંદનું વેદન થાય છે. આવી દશા છે ત્યારે પછી મોહ ઉત્પન્ન કેવી રીતે થાય? એટલે મોહ ઉત્પન્ન થતો નથી, અને બીજું પર તરફની સાવધાની હોતી જ નથી. સ્વરૂપને વિશે એકાગ્રતા કરી એટલે પછી પર પ્રત્યે કોઈ ભાવ હોતો નથી, પરનું લક્ષ્ય જ થતું નથી, એટલે પરની સાવધાની રહી જ નહીં. એટલે એમ એ મોહનો નાશ કર્યો છે એમ કહેવામાં આવ્યું છે. ચૈતન્યના આશ્રયે ચૈતન્યનો નિર્મળ શુદ્ધ ઉપયોગ જે પ્રગટ થયો તે નિર્મળ નિર્વિકાર છે, તેથી એમ કહ્યું કે મોહનો નાશ કર્યો છે. વળી આગળ એ વાત પણ આવીને ની સપત્ન સ્વભાવમ, એટલે કે જેનો સ્વભાવ ની સપત્ન છે અર્થાંત પ્રતિપક્ષી કર્મો વિનાનો છે. ની સપત્ન, ની એટલે કે નથી, ની મૂક્યું છે એટલે નથી, સપત્ન એટલે કે કર્મ સહિત, સ મૂક્યો છે એટલે સાથે, અને પત્ન સપત્ન એટલે કર્મ સહિત. અહીંયા તો ની સપત્ન એટલે કર્મ વિનાનો, તો અહીંયા એનો અર્થ કરે છે કે પ્રતિપક્ષી કર્મો વિનાનો છે, જેનો સ્વભાવ પ્રતિપક્ષી કર્મો વિનાનો છે. ભગવાન આત્માનો સ્વભાવ કર્મોથી ભિન્ન છે, કર્મોથી જુદો છે, એનાથી વિરુદ્ધ છે. આત્માનો સ્વભાવ તો જ્ઞાન અને આનંદ છે, એટલે એવો જ્ઞાન આનંદ સ્વભાવ જ્યાં પૂર્ણ પ્રગટ થઈ ગયો છે તો પછી કર્મ છે એ રહેતા નથી. કર્મનો ઉપશમ થાય કે ક્ષય કે ક્ષયોપશમ થાય છે એટલે પછી એને કર્મ ક્યાં નડે છે? એવું તો એમ છે, પોતાનો પુરુષાર્થ સવળો ઉપડ્યો એને કર્મ ક્યાં નડે છે? ભલે ને પછી બાકી રહેલા શેષ પડ્યા રહેલા કર્મના ઉદય આવે, પણ એવા ઉદય સાથે એ ક્યાં જોડાય છે? એને હજી ચારિત્રનો પુરુષાર્થ ન ઉપડ્યો હોય તો પણ એને એ કર્મ કાંઈ નડતા નથી, એના પ્રત્યે એનું લક્ષ્ય જાય છે, કદાચ સહેજ જોડાણ થાય છે, તો પણ એ તો અતિ અલ્પ પ્રમાણમાં થાય છે, અતિ હલકા પ્રમાણનું જોડાણ છે, એટલે એવા કર્મનો બંધતો પડતો જ નથી. અનંતાનુબંધી કર્મ હવે થાય જ નહીં. ચારિત્રની હજી ઉત્કૃષ્ટ દશા ન થઈ હોય તો જે પ્રકૃતિ પડી છે એ પ્રમાણે એને પણ ક્રોધ માન માયા લોભ અને નવ પ્રકારના નવ કષાયો હોય, પણ એમાં એને તન્મયપણું નથી અને તીવ્રતા નથી, એમાં એને ગમવાપણું નથી, એમાં રૂચિ નથી, એટલે એવા કર્મનો બંધ પડતો જ નથી. અને બીજી વાત કે જ્ઞાન થયું છે પછી એને જ્ઞાન ધારા સતત રહે છે, અને વારે વારે એ તો એવો જ પુરુષાર્થ કરે છે અને ઘણી નિર્જરા કરે છે. નાની તો આવી દશા હોય છે. આગળ કે છે કે વિમલ પૂર્ણ, એમ કહ્યું ને જે વિમલ પૂર્ણ એટલે જે નિર્મળ છે અને જે પૂર્ણ છે. વિમલ એટલે મલ વિનાનો, એટલે મલિનતા વિનાનો, એટલે નિર્મળ અને પૂર્ણ છે. જેવો ભગવાન આત્મા દ્રવ્ય ગુણથી નિર્મળ છે, પૂર્ણ છે, તેવો તે સ્વ આશ્રય પર્યાયમાં નિર્મળ પૂર્ણ પ્રગટ થયો છે. જો શક્તિ અપેક્ષાએ તો આત્મા નિર્મળ છે, શુદ્ધ છે, પરિપૂર્ણ છે. એ તો બધાનો આત્મા એમ જ છે. જેટલા આત્મા છે, જેટલા જીવ છે, એ બધાનો આત્મા શક્તિ અપેક્ષાએ તો પૂર્ણ છે, શુદ્ધ છે, નિર્મળ છે. એમાં કોઈ દોષ નથી, એમાં કોઈ મલિનતા નથી. સિદ્ધ સમાન સામર્થ્ય વાળો છે, પણ એ બધું શક્તિ અપેક્ષાએ. અહીંયા તો જ્યારે એને સ્વરૂપનું લક્ષ કર્યું અને પોતાના સ્વના આશ્રયે નિર્મળ પરિણામ પ્રગટ કર્યા છે, ત્યારે એ પૂર્ણપણે જો પ્રગટ થયો છે તો કહે છે કે પર્યાયમાં પૂર્ણતા પ્રગટ થઈ છે. એટલે જેવું પૂર્ણ સ્વરૂપ છે, જેવું નિર્મળ સ્વરૂપ છે, એ હવે એને પર્યાયમાં પ્રગટ થયું છે, એની અહીંયા વાત કરી છે. દ્રવ્યના આશ્રયમાં પર્યાય નિર્મળ અને પૂર્ણ પ્રગટ થઈ ગઈ. પૂર્ણ પ્રગટ થઈ ગઈ એટલે તો પછી જે સાધ્ય હતું, જે સાધ્ય હતું એ એણે સિદ્ધ કર્યું. એટલે આ તો સાધ્યરૂપ સિદ્ધ દશા છે. છેલ્લા કળશ છે ને, એટલે અમૃતચંદ્રાચાર્ય ભગવાને બહુ ઊંચી વાત કરી છે. આગળ અહીંયા કહે છે કે એવી એતત ઉદિતમ અમૃતચંદ્ર જ્યોતિ સમંતાત જ્વલતુ, એટલે આ ઉદય પામેલી અમૃતચંદ્ર જ્યોતિ, અમૃતમય ચંદ્રમા સમાન જ્યોતિ, જ્ઞાન આત્મા સર્વ તરફથી જાજ્વલ્યમાન રહો. સમંતાત જ્વલતુ, અમૃત સ્વરૂપ આત્મા નિત્યાનંદ પ્રભુ, તેના આશ્રયે પ્રગટ થયેલી અમૃતમય ચંદ્રમા સમાન જ્યોતિ, અથવા તો અમૃત સમાન જ્ઞાન, અથવા અમૃત ચંદ્ર સમાન આત્મા, સર્વ તરફથી સર્વ પ્રકારે જાજ્વલ્યમાન રહો, એમ આત્માને અહીં આશીર્વાદ આપ્યો છે. ગુરુદેવ કહે છે કે પોતે પોતાને આશીર્વાદ આપે છે, જાજ્વલ્યમાન રહો એમ કહ્યું ને, એટલે એ આશીર્વચન છે. ગુરુદેવ કહે છે કે પંચમ આરાના મુનિવર કહે છે, અમને જે મોક્ષ માર્ગ પ્રગટ થયો છે તે એવો ને એવો જાજ્વલ્યમાન રહો. અમને જે મોક્ષ માર્ગ પ્રગટ થયો છે તે એવો ને એવો જાજ્વલ્યમાન રહો. એટલે કે આ ભાવથી આગળ જતા અમને પૂર્ણ કેવળ જ્ઞાન અને મોક્ષ થશે. અમને જે નિર્મળ પર્યાય થઈ તે એવી ને એવી પ્રગટ થયા કરો, કોઈ પ્રકારે હીણપ ન હો, એમ સિદ્ધપદ માટે પોતાને આશીર્વાદ આપે છે. પાવર્સ ઉપરના પ્રવચનમાંથી આપણે કેટલાક અંશો લઈએ. પંડિતજીએ ભાવાર્થમાં એમ કહ્યું ને કે જેનું મરણ નથી તથા જેનાથી અન્યનું મરણ નથી તે અમૃત છે. વળી જે અત્યંત સ્વાદિષ્ટ એટલે ગળ્યું મીઠું હોય તેને લોકો રૂઢિથી અમૃત કહે છે. અહીંયા તો કહે છે, ગુરુદેવ સમજાવે છે કે ભગવાન આત્માના દ્રવ્ય ગુણ પર્યાય રૂપે હોવાપણાનું શું મરણ થાય છે? ગુરુદેવ પૂછે છે કે ભગવાન આત્માના દ્રવ્ય ગુણ પર્યાય રૂપે હોવાપણાનું શું મરણ થાય છે? નથી થતું. એટલે ભગવાન આત્મા પોતે અમૃત રૂપ જ છે અને એ અમૃત રૂપ જ છે, એ જ હવે પર્યાયમાં પ્રગટ થયું છે. એ છે કે ના, ભગવાન આત્મા દ્રવ્ય ગુણ પર્યાયપણે અમર છે. આત્મા અવિનાશી છે, જીવ માત્ર અવિનાશી છે, દ્રવ્ય ગુણ અને પર્યાયપણે અમર છે. પર્યાયપણે પણ અમર છે એટલે શું? કે દ્રવ્ય છે એ તો અનંત ગુણોનો સમૂહ છે. દ્રવ્ય અને ગુણ કાંઈ જુદા નથી, ગુણોનો સમૂહ એ જ દ્રવ્ય છે. અને એવા ગુણનું નિર્મળ પરિણમન એ પર્યાય. આ તો છે છે ને છે, અનંત ગુણ છે અને અનંત ગુણનું પરિણમન પણ છે, એટલે કે દ્રવ્યનું પરિણમન છે. વસ્તુ અવિનાશી છે અને કુટસ્થ નથી, એટલે કે પરિણમનશીલ છે. તો પછી સમયે સમયે પર્યાય પણ બદલાય છે, અને આ પર્યાય દ્રવ્યમાં ગર્ભિત છે. એટલે પછી આત્મા અમર જ હોય ને? આત્મા દ્રવ્ય ગુણ પર્યાયપણે અમર છે, અમૃત સ્વરૂપ છે, એનો કદીએ નાશ થતો નથી. ધ્રુવ ચિદાનંદ ઘન પ્રભુના આશ્રયે જે નિર્મળ પર્યાય પ્રગટે છે તેનો એ નાશ થતો નથી, તે અક્ષય છે. નિર્મળ પર્યાય થઈ તે અંદર વિલીન થાય છે, પણ જે નિર્મળ પરિણામ થયા છે એટલે મોક્ષ માર્ગ છે, સાધક દશા છે, અને હવે તો પૂર્ણ દશા પ્રગટ થઈ છે. તો પૂર્ણ દશા પ્રગટ થઈ છે એવા નિર્મળ પરિણામ થયા છે, સિદ્ધ દશા પ્રગટ થઈ છે, તો હવે એ પરિણામ તો શાશ્વત એમ ને એમ એવા ને એવા થયા જ કરે છે, થયા જ કરે છે, થયા જ કરે છે. એટલે અપેક્ષાથી એમ કહ્યું કે તે અક્ષય છે, વળી તે આનંદના સ્વાદવાળી અમૃત છે. લોકમાં પણ સ્વાદિષ્ટ હોય તેને અમૃત કહે છે ને, તેમ આકુળતા વિનાનો આનંદ, અનાકુળ આનંદ, કોઈ આકુળતા નથી એમાં, એવો અનાકુળ આનંદ, એવા અનાકુળ આનંદના સ્વાદવાળી આ પર્યાય છે, એ અમૃત છે. અમૃત સ્વરૂપી આત્મા અમૃતમય સ્વાદયુક્ત અમૃત છે. ભગવાન આત્મા અમૃત સ્વરૂપી છે અને એના નિર્મળ પરિણામ થયા એ પણ અમૃતમય સ્વાદયુક્ત છે. અમૃતમય સ્વાદયુક્ત છે એટલે એ એમ અનુભવમાં આવે છે, સ્વાદમાં આવે છે, એટલે કઈ જીભથી સ્વાદમાં આવે છે એમ નહીં, એવો અનુભવ થાય છે, એવો સ્વાદ આવે છે, એવી અનુભૂતિ થાય છે. બહુ સરસ વાત કરી છે. આગળ પછી પાંચમા પેરેગ્રાફ અહીંયા કહે છે કે આત્માને અમૃતમય ચંદ્રમાં સમાન કયો હોવા છતાં અહીં કહેલા વિશેષણો વડે આત્માને ચંદ્રમા સાથે વ્યતિરેક પણ છે, કારણ કે ધ્વસ્ત મુખ વિશેષણ અજ્ઞાન અંધકારનું દૂર થવું જણાવે છે. ધ્વસ્ત મુખ કહ્યું ને એટલે અજ્ઞાન અંધકારનું દૂર થવું જણાય છે એવું જણાવે છે. ચંદ્રનો પ્રકાશ તો છે પણ ચંદ્રમાં કંઈ સમસ્ત અંધકારનો નાશ કરતો નથી. ભગવાન આત્મા તો અજ્ઞાન અંધકારને દૂર કરવા વાળો છે, જ્યારે ચંદ્રમા સમસ્ત અંધકારનો નાશ કરતો નથી. એ ઘરમાં કે ઘરની અંદરના પટારામાં ચંદ્ર પ્રકાશ કરે છે? ચંદ્રનો પ્રકાશ ક્યાં હોય? બહાર હોય, પણ ઘરની અંદર કાંઈ ચંદ્રનો પ્રકાશ આવતો નથી. ચીજ વસ્તુઓ કંઈ ચંદ્રના પ્રકાશિતથી એ જણાતી નથી. એટલે અહીંયા જે વાત કરી છે એ તો કે સમસ્ત અજ્ઞાન અંધકારને દૂર કરે છે, અજ્ઞાન હવે રહેતું નથી. જ્યારે અહીંયા તો ચંદ્રનો પ્રકાશ છે, એ પ્રકાશ તો જરૂર છે પણ એ સમસ્ત અંધકારને દૂર કરતો નથી. માટે ચંદ્રમાની ઉપમા સર્વાંશે લાગુ પડતી નથી, બધી રીતે બરાબર લાગુ પડતી નથી, ઉપમા તો આપી છે. વળી બીજી પણ એવી વાત લીધી છે કે વિમલ પૂર્ણ વિશેષણ જે મૂક્યું છે ને, વિમલ પૂર્ણ એટલે નિર્મળ અને પૂર્ણ, તો એમાં પૂર્ણપણું કેવું બતાવ્યું છે? વિમલ એટલે કે લાંછન રહિત પણ, એમાં લાંછન વિનાનું પૂર્ણપણું બતાવ્યું છે, એમાં કોઈ ડાઘ નથી એવું પૂર્ણપણું બતાવ્યું છે. એટલે ભગવાન આત્મા તો પૂર્ણ વિમલ છે, જ્યારે ચંદ્રમાને તો લાંછન છે. ચંદ્રમામાં તો ડાઘ દેખાય છે ને, તેથી ચંદ્રમાની ઉપમા તેને લાગુ પડતી નથી એટલે પૂર્ણપણે લાગુ પડતી નથી એમ કહેવાનો આશય એવો છે. વળી નિહ સપત્ન સ્વભાવ, નિહ સપત્ન સ્વભાવ વિશેષણથી એમાં રાહુ બિંબથી તથા વાદળા આદિથી આચ્છાદિત ન થવાનું જણાવે છે. એટલે કે કોઈ રીતે એ આચ્છાદિત થાય નહીં બીજાથી. એમ કર્મની વાત લીધી ને એમાં એ કર્મથી બિલકુલ ઢંકાયેલો નથી, કર્મ રહિત છે એમ વાત કરીને. ત્યારે ચંદ્રની વાત કરીએ તો ચંદ્રની અંદર તો એ રાહુ આવે છે અને તે એક એક દિવસે એક એક કળાને રોકે છે. વળી ચંદ્ર વાદળોથી આચ્છાદિત થાય છે ત્યારે ભગવાન આત્મામાં તો એને કોઈ રોકવા વાળો કોઈ રાહુ નથી કે કોઈ વાદળ નથી કે જેનાથી ભગવાન આત્મા આચ્છાદિત થાય. એટલે જે જ્ઞાન જ્યોત પ્રગટ થઈ છે, પૂર્ણપણે જે જ્ઞાન જ્યોત પ્રગટ થઈ છે એને આચ્છાદિત કરવા વાળું, એને ઢાંકવા વાળું, એને રોકવા વાળું કોઈ નથી. માટે ચંદ્રમાની ઉપમા કે તેને પૂર્ણપણે લાગુ પડતી નથી, કેમ કે ચંદ્રમામાં તો આત્માના જ્ઞાન જેવું નથી. ચંદ્રમાને તો વાદળા આચ્છાદિત કરે છે. એના પછી વાત લીધી છે સમંતાત જ્વલતું એમ કહ્યું છે ને, એટલે કે તે સર્વ ક્ષેત્રે તથા સર્વકાળે પ્રકાશ કરવાનું પ્રસિદ્ધ કરે છે. ચંદ્રમા આવો નથી, ત્રણ કાળ ત્રણ લોકને જાણે એવો આત્માનો પ્રકાશ છે. જ્યારે ચંદ્રનો પ્રકાશ તો થોડો કાળ અને થોડા ક્ષેત્રમાં જ હોય છે. એટલે આ પ્રમાણે ચંદ્ર સાથે ભગવાન આત્માની ઉપમા લાગુ પડતી નથી. એટલે વ્યતિરેક જે કહ્યું ને, જેને વ્યતિરેક છે એટલે આ રીતે વ્યતિરેક છે. આ પંડિતજીએ એમાંથી વાત કાઢી છે અને એમ દર્શાવીને આત્માનું સામર્થ્ય દર્શાવ્યું છે કે કેવો આત્મા છે, એની નિર્મળતાની વાત કરી છે, એની પૂર્ણતાની વાત કરી છે. આ કળશમાં ટીકાકાર અમૃતચંદ્રાચાર્ય દેવે અમૃતચંદ્ર એવું પોતાનું નામ પણ જણાવ્યું છે. સમાસ પલટીને અર્થ કરતા અમૃતચંદ્રના અને અમૃતચંદ્ર જ્યોતિના અનેક અર્થો થાય છે અને તે યથાસંભવ જાણવા ઘણી રીતે એ અર્થ કરી શકાય છે. હવે આચાર્ય ભગવાન છેલ્લા બે કાવ્યો કહે છે, બે કળશ કહે છે અને પછી આ સમયસાર શાસ્ત્રની આત્મખ્યાતિ નામની ટીકા પૂર્ણ કરે છે. તો 276 કળશ પૂરો થયા પછીથી હવે છેલ્લા બે કળશ કહે છે. પહેલું 277 કળશ કહે છે તો એનો ઉપોદઘાત અહીંયા લખ્યો છે. કળશ 270નો ઉપયોગઘાત એટલે કે શું એમાં વાત આવવાની છે એ લખ્યું છે. એટલે કળશ 277 અને 278 બંનેને એ ઉપોદઘાત લાગુ પડે છે. એમાં ઉપોદઘાતમાં કહે છે કે અજ્ઞાન દશામાં આત્મા સ્વરૂપને ભૂલીને રાગ દ્વેષમાં વર્તતો હતો. બહુ શાંતિથી આ ઉપોદઘાત સમજવા જેવો છે. શું કહ્યું? અજ્ઞાન દશામાં આત્મા સ્વરૂપને ભૂલીને રાગ દ્વેષમાં વર્તતો હતો, પરદ્રવ્યની ક્રિયાનો કર્તા થતો હતો. પરદ્રવ્યની ક્રિયાનો કર્તા થતો હતો એટલે પોતે માન્યતામાં પરદ્રવ્યની ક્રિયાનો કર્તા થતો હતો. એ વાસ્તવમાં પરદ્રવ્યના કાર્યો કરતો હતો એમ નહીં, એ અજ્ઞાન અવસ્થામાં એ પોતાને પરદ્રવ્યની ક્રિયાનો કર્તા માનતો હતો. અજ્ઞાન અવસ્થામાં જીવ અનેક પ્રકારે મિથ્યા માન્યતા સહિત પ્રવર્તે છે. આ મેં કર્યું, આ હું કરું, આ હું કરી શકું, આવી પરના કર્તૃત્વની અને પરના ભોક્તૃત્વની માન્યતા એને પડી છે. અનાદિનો અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ જીવ એ પરનું કર્તૃત્વ ભોક્તૃત્વ છોડી શકતો નથી. એને માટે ખૂબ મનમંથન ચિંતવનની જરૂર છે. એને માટે ખૂબ મનન મંથન અને ચિંતવનની જરૂર છે. સર્વજ્ઞતાનો વિચાર કરી અને જો એ આગળ વધે તો એને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થઈ જાય અને અકર્તા ભાવ આવે, પછી એ સમયે સમયે એવી જાગૃતિ રાખે તો જ એને પરનું કર્તાપણું અને પરનું ભોગતાપણું છૂટે. એ સિવાય શક્ય નથી. અહીંયા કહે છે કે અજ્ઞાન દશામાં આત્મા સ્વરૂપને ભૂલીને રાગ દ્વેષમાં વર્તતો હતો. સ્વરૂપને ભૂલે એટલે પરમાં લક્ષ કરે છે, અને પરમાં લક્ષ કરે તો પછી રાગ દ્વેષ જ થાય ને, બીજું શું થાય? અને બીજું શું કરે છે કે પરદ્રવ્યની ક્રિયાનો કરતા થતો હતો. તે વાત કરી અને આગળ કહે છે કે ક્રિયાના ફળનો ભોગતા થતો હતો, એટલે કરતા ભોગતા થતો હતો, ઇત્યાદિ ભાવો કરતો હતો. પરંતુ હવે જ્ઞાન દશામાં તે ભાવો કાંઈ જ નથી એમ અનુભવાય છે. કાંઈ નથી અને કાંઈ નથી જ એમ અનુભવાય છે. આવા અર્થનું કળશરૂપ કાવ્ય અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે. તો કળશ 277. યસ્માત દ્વૈતમ અભૂતપુરા સ્વપરયોર્ભૂતમ યત્રોત્રાંતરમ રાગ દ્વેષ પરિગ્રહે સતીયતો જાતમ ક્રિયાકાર કહી. ભૂજ્ઞાનાન ચ એતો ભૂતિ ખિલમ ખિન્ના ક્રિયાયાહ ફલમ વિજ્ઞાન ઘનમ ગમ મગ્નમ ગુના કિંચિત કિંચિત કલ. શ્લોકના અર્થમાં કહે છે કે જેનાથી એટલે કે પરસંયોગો રૂપ બંધ પર્યાય જનિત અજ્ઞાનથી, જેનાથી પ્રથમ પોતાનું અને પરનું દ્વૈત થયું, યસ્માત પૂરા સ્વપરયો દ્વૈતમ અભૂત, જેનાથી પોતાનું અને પરનું દ્વૈત થયું. પહેલા તો દ્વૈત થયું એટલે શું થયું, દ્વૈતને સમજી લઈએ. દ્વૈત થયું એટલે કે પોતાના અને પરના ભેળસેળપણા રૂપ ભાવ થયો. પોતે તો એક રૂપ છે પણ પર સાથેના ભેળસેળપણા રૂપ ભાવ થયો, એ દ્વૈત પણ અહીંયા તો કહ્યું છે. શું કહે છે કે જેનાથી પોતાનું અને પરનું દ્વૈત થયું. તો શું દ્વૈત થયું? તો કે પોતાના અને પરના ભેળસેળપણા રૂપ ભાવ થયો. હવે જેનાથી કહ્યું તો પછી એમાં શું હોય, શેનાથી આવું થાય? સ્વ અને પરનું ભેળસેળપણું એવો ભાવ શેને કારણે હોય? સ્વાભાવિક છે કે એ અજ્ઞાનને કારણે જ હોય. એટલે જેનાથી એમ શબ્દ મૂક્યો છે એનો અર્થ કર્યો છે કે પર સંયોગ રૂપ બંધ પર્યાય જનિત અજ્ઞાનથી. પર સંયોગ રૂપ, પરનો સંયોગ, એને કારણે એને બંધ પર્યાય જનિત અજ્ઞાન ભાવ. પર સંયોગ રૂપ બંધ પર્યાય જનિત અજ્ઞાનથી એને પર સાથે ભેળસેળપણારૂપ ભાવ થયો. હા, એ દ્વૈત થયું. અને આગળ કહે છે કે યતઃ અત્ર અંતરમ ભૂતમ, એટલે દ્વૈતપણું થતા જેનાથી સ્વરૂપમાં અંતર પડ્યું. જો સ્વને પર સાથે ભેળસેળપણાનો ભાવ થાય તો શું થાય? જે સ્વ છે, પોતાનું જે શુદ્ધ સ્વરૂપ છે, એનાથી એને અંતર પડ્યું એટલે હવે એને એ હાથ આવે નહીં. એવું દ્વેષ પણ થાય, સ્વ અને પરનું ભેળસેળ પણ થાય, તો પછી સ્વરૂપ હાથમાં આવે નહીં, સ્વરૂપ પકડાય નહીં, સ્વરૂપ અનુભવાય નહીં, એટલે એમ અંતર પડ્યું. કોઈ વસ્તુથી આપણને અંતર પડ્યું એમ કહીએ અથવા તો અંતરાય થયો તો એનો અર્થ શું થયો? કે હવે પોતાને હાથ આવે એવું ન રહેવું, એટલે એમ અહીંયા અંતર પડ્યું છે. શું કહે છે? કે દ્વેતપણું થતા જેનાથી સ્વરૂપમાં અંતર પડ્યું, અર્થાંત બંધ પર્યાય જ પોતારૂપ જણાયો. ભેળસેળ થઈ ને, પર સાથેની ભેળસેળ થઈ, એટલે બંધ પર્યાય જનિત ભાવ અને પોતાનું સ્વરૂપ, એ બેની ભેળસેળ. એટલે એમ થાય ત્યારે પોતાને એ બંધ પર્યાય રૂપ માને, પોતાને કર્મ બંધ રૂપ માને અને વર્તમાનમાં જે એની પર્યાય છે એને પોતાનું સ્વરૂપ માને, એટલે બંધ પર્યાય રૂપ પોતે થાય, એને એવો જણાય. શું બંધ પર્યાય રૂપ જણાય છે? એ પોતે તેવો એવા ભેળસેળ વાળા ભાવ વાળો થયો છે, પોતાના અને પરના ભેળસેળ પણારૂપ ભાવ રૂપે થયો છે, એટલે પોતાને એ બંધ પર્યાય રૂપ, બંધ પર્યાય રૂપ એટલે કર્મના બંધ સહિત અને આ વર્તમાનમાં જે પર્યાય છે તે રૂપ માને છે, એવો એ જણાયો, એને એને એવો જણાયો. વાસ્તવમાં એવો છે નહીં, એવો જણાયો. આ દ્વેતપણું થયું એટલે આગળ કહે છે, એત રાગ દ્વેષ પરિગ્રહે સતી, સ્વરૂપમાં અંતર પડતા જેનાથી રાગ દ્વેષનું ગ્રહણ થયું. સ્વરૂપમાં અંતર પડતા એટલે હવે સ્વરૂપ તો હાથ આવે એવું રહ્યું નહીં, સ્વરૂપ સુધી તો પહોંચાય એવું રહ્યું નહીં, સ્વરૂપનો અનુભવ તો થાય એવું રહ્યું નહીં. પોતે પોતાને શું માનવા માંડ્યો? બંધ પર્યાય રૂપ માને છે, તો હવે ક્યાં સ્વરૂપ તો દૂર રહી ગયું. અને આવું થાય તો પછી શું થાય? રાગ દ્વેષનું જ ગ્રહણ થાય ને, એટલે કે સ્વરૂપમાં અંતર પડતા જેનાથી રાગ દ્વેષનું ગ્રહણ થયું. અને આગળ કહે છે કે ક્રિયા કારકહી જાતમ, રાગ દ્વેષનું ગ્રહણ થતા જેનાથી ક્રિયાના કારકો ઉત્પન્ન થયા. હવે રાગ દ્વેષનું ગ્રહણ થયું એટલે રાગનો કરનારો હું અને જે રાગ થયો એ મારો ભાવ, એ જ રીતે દ્વેષ થયો છે તો એમાં એનું કરતા પણ, અને જે થયું એ પોતાનો ભાવ પોતાનું સ્વરૂપ. શુભભાવ થયો તો શુભભાવનો કરનારો હું ને શુભભાવ રૂપે હું થયો, એટલે કરનારો કરતા એ ને કર્મ પણ એ, અને પોતાથી થયું એટલે સાધન પણ એ. એમ કારકો બધા છ કારકોનો વિચાર કરીએ તો જ્યારે આવા રાગ દ્વેષના પરિણામ થાય એની સાથે જોડાઈ જાય ત્યારે એ બધા કારકો ઉત્પન્ન થયા, એમ અહીંયા સમજાવે છે કે રાગ દ્વેષનું ગ્રહણ થતા જેનાથી ક્રિયાના કારકો ઉત્પન્ન થયા, અર્થાત ક્રિયાનો અને કર્તા કર્મ આદિ કારકોનો ભેદ પડ્યો. આગળ કહે છે કે યતચ અનુભૂતિ ક્રિયાયા અખિલમ ફલમ મુગ્જાના ખિન્ના, કારકો ઉત્પન્ન થતા જેનાથી અનુભૂતિ ક્રિયાના સમસ્ત ફળને ભોગવતી થકી ખિન્ન થઈ છેદ પામી. આવા કારકોના ભેદ પડતા, આવા કારકો ઉત્પન્ન થતા જેનાથી અનુભૂતિ ક્રિયાના સમસ્ત ફળને ભોગવતી થતી ખિન્ન થઈ, એટલે અનુભૂતિ હવે આ ક્રિયાના કારકો ને કારણે ખેદ પામી, ખિન્ન થઈ, હવે અનુભૂતિ નથી થતી. પોતાની અનુભૂતિ, સ્વની અનુભૂતિ, કારકો ઉત્પન્ન થતા જેનાથી અનુભૂતિ ક્રિયાના સમસ્ત ફળને ભોગવતી થતી ખિન્ન થઈ, તે અજ્ઞાન હવે વિજ્ઞાનગણના ઓઘમાં મગ્ન થયું, અર્થાંત જ્ઞાન રૂપે પરિણમ્યું. જો અહીંયા જરાક સમજવાનું છે, શું કહ્યું છે? કે તે અજ્ઞાન હવે વિજ્ઞાનગણના ઓઘમાં મગ્ન થયું. વિજ્ઞાનગણ એટલે તો જ્ઞાન પામ્યું, અને એવું જ્ઞાન પામ્યું કે જેની અંદર પેલું અજ્ઞાન જે છે એ ચાલ્યું ગયું અથવા તો એ ઢંકાઈ ગયું, ઓઘમાં મગ્ન થયું. એટલે અજ્ઞાન હવે વિજ્ઞાનગણના ઓઘમાં મગ્ન થયું. એટલે વિજ્ઞાનગણને કારણે વિશેષ આવું જ્ઞાન પ્રગટ થતા એ બધું અજ્ઞાન જે આ વર્ણન કર્યું એ બધું અજ્ઞાન, એ અજ્ઞાન હવે એ ચાલ્યું ગયું અથવા તો એ ઢંકાઈ ગયું, એ રહ્યું નહીં. કેમ કે હવે એને વિશેષ જ્ઞાન વિજ્ઞાનગણ પ્રાપ્ત થયું. એટલે પેલું જે હતું અજ્ઞાન એ હવે અજ્ઞાન રૂપ ન રહ્યું, જ્ઞાન તો હવે એ જ્ઞાન રૂપ થયું, એ જ્ઞાન રૂપે પરિણમ્યું. તેથી હવે તે બધું ખરેખર કાંઈ જ નથી. તે બધું એટલે આ જે વર્ણન કર્યું એ બધું ખરેખર કાંઈ નથી, એ તો અજ્ઞાન ભાવને કારણે એ બધું હતું. આ પોતાનું અને પરનું બેનું ભેળસેળપણું એવો ભાવ કર્યો એટલે એમ કરતા પોતે સ્વરૂપથી દૂર ગયો, સ્વરૂપથી પોતાને અંતર પડ્યું અને એને બંધ પર્યાય રૂપ પોતાનું સ્વરૂપ જણાયું. અને એવા સ્વરૂપમાં સ્વરૂપથી દૂર જતા પછી રાગ વેશ થયા અને એમાં પછી એના કર્તા અને કર્મ ને એ બધાના કારકોના ભેદ પડ્યા અને આ બધું અજ્ઞાન ચાલ્યું. પણ હવે જયારે જ્ઞાન થયું તો કહે છે કે હવે એ બધું ખરેખર કાંઈ જ નથી, એ તો અજ્ઞાન ભાવ હતો, એ બધો જ અજ્ઞાન ભાવ હતો, વાસ્તવમાં એ ખરેખર કાંઈ છે જ નહીં. જ્ઞાન હવે જ્ઞાન રૂપે પરિણમ્યું તો પછી એ કાંઈ રહેતું જ નથી. અહીંયા તો એ પૂર્ણ દશાની વાત કરવી છે ને, એટલે જ્ઞાન ખીલી ઉઠ્યું છે તો શું થાય છે એ સમજાવવું છે. પંડિતજીએ ભાવાર્થમાં કહ્યું છે કે પર સંયોગથી જ્ઞાન જ અજ્ઞાન રૂપે પરિણમ્યું હતું. આ જે બધું વર્ણન કર્યું એમાં વાત તો એ જ આવી ને કે અજ્ઞાન ભાવે એ થયો હતો. એટલે કહે છે કે પર સંયોગથી જ્ઞાન જ અજ્ઞાન રૂપે પરિણમ્યું હતું. એને રાગ થયા, રાગ દ્વેષના ભાવ થયા, પોતાને એ બંધરૂપ માનવા માંડ્યો, કર્મરૂપ માનવા માંડ્યો, પર્યાયરૂપ માનવા માંડ્યો. જે વર્તમાન પર્યાય હતી મનુષ્યની તો મનુષ્યરૂપ માનવા માંડ્યો, આ બધું બંધ પર્યાયરૂપ પોતાનું સ્વરૂપ માન્યું અને સ્વરૂપથી પોતે ક્યાંય દૂર ચાલ્યો ગયો. આ બધું જે હતું એ શું હતું? અજ્ઞાન ભાવ હતો. અને પરના સંયોગને કારણે એ પરના સંયોગથી જ્ઞાન જ અજ્ઞાન રૂપે પરિણમ્યું હતું એમ કહ્યું એ પણ વ્યવહાર નહીંનું કથન છે. કંઈક પરનો સંયોગ છે એ કાંઈ એને અજ્ઞાન ભાવે કરે છે એમ નથી. વસ્તુ સ્વરૂપ કેવું છે કે એ પોતે જ અજ્ઞાન ભાવે થાય છે, પોતે જ અજ્ઞાન ભાવે થાય છે. ઊંધો પુરુષાર્થ કરીને પોતે જ અજ્ઞાન ભાવે થતો હતો. એટલે જ્યારે પોતે જ અજ્ઞાન ભાવે થતો હતો ત્યારે એમાં પછી નિમિત્ત તરીકે કોણ હતું? તો કે પરનો સંયોગ. એટલે પરના સંયોગથી જ્ઞાન જ અજ્ઞાન રૂપે પરિણમ્યું હતું. અજ્ઞાન કાંઈ જુદી વસ્તુ ન હતી, માટે હવે જ્યાં તે જ્ઞાન રૂપે પરિણમ્યું એટલે યથાર્થ શ્રદ્ધાન રૂપે થયું તો પછી જે પેલો ભાવ અજ્ઞાન ભાવ હતો એ બધો ચાલ્યો ગયો, એટલે કે કાંઈ જ ન રહ્યું. અજ્ઞાનના નિમિત્તે રાગ દ્વેષ ક્રિયાનું કરતાપણું, ક્રિયાના ફળનું સુખ દુઃખનું ભોગતાપણું ઇત્યાદિ ભાવો થતા હતા તે પણ વિલય પામ્યા. એ બધા ભાવો હવે વિલય પામ્યા તો પછી શું રહ્યું? એ બધું તો કાંઈ રહ્યું નહીં, એકમાત્ર જ્ઞાન જ રહી ગયું. માટે હવે આત્મા સ્વ પરના ત્રણ કાળવર્તી ભાવોને જ્ઞાતા દ્રષ્ટા થઈને જાણ્યા દેખ્યા જ કરો. હવે સ્વ પરના ત્રિકાળવર્તી ભાવોને જ્ઞાતા દ્રષ્ટા થઈને જાણ્યા દેખ્યા જ કરો. દર્શન જ્ઞાન બંને વાત કીધી, દેખ્યા જાણ્યા કરવાની વાત કીધી છે. અહીંયા તેને પોતાને સ્વને અને પરના ત્રિકાળવર્તી ભાવોને, હવે પરના ત્રિકાળવર્તી ભાવોને જાણ્યા દેખ્યા કરો એમ કહ્યું છે. એ પણ ખરેખર જોઈએ તો એ સામર્થ્ય અપેક્ષાએ વાત કરી છે, વ્યવહાર નહીંનું જ કથન છે. પૂર્ણ જ્ઞાન પ્રગટ થયું છે, કેવળ જ્ઞાન થયું છે એટલે પરના ત્રિકાળવર્તી ભાવોને એ જાણે છે. સર્વજ્ઞ પરમેશ્વર દરેક પદાર્થના બધી જ અવસ્થાને એટલે બધા જ ભાવોને એ જાણે છે, ત્રિકાળવર્તી ભાવોને એ જાણે છે. એટલે એમ પરને જાણે છે પણ એ કંઈ જાણવા જાય છે એમ નહીં, એ એને જણાય છે. વાસ્તવમાં તો એ પોતે સ્વને જ જાણે છે. તો આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી એનો વિશેષ અર્થ સમજીએ. પહેલા તો જે ઉપોદઘાત કયો એનો અર્થ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 11મો પાના નંબર 270, એમાં ઉપોદઘાતનો અર્થ ગુરુદેવે જે સરસ રીતે કર્યો છે એ આપણે લઈએ. કહે છે કે જુઓ શું કહ્યું, કે પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને જાણે નહીં અને પુણ્ય પાપને જાણ્યા કરે એ અજ્ઞાન દશા છે. પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને જાણે નહીં અને પુણ્ય પાપને જાણ્યા કરે એ અજ્ઞાન દશા છે. આપણે એ જ કરીએ છીએ. આપણે શું કરીએ છીએ, જગત આખાને જાણવાનો પ્રયત્ન કરીએ, કેટલાય પુસ્તકો વાંચીએ, કેટલી જગ્યાએ જઈએ અને બધું જોઈએ, દેખીએ, ઘણું બધું કરીએ, પણ બધું બહારમાં ને બહારમાં, ત્યારે અંદર તરફ તો વળતા જ નથી. આટલા બધા વર્ષો થયા, 60, 65, 70, 80 વર્ષ સુધી પહોંચી ગયા, પણ હજી જાણવાની વૃત્તિ તો રહી છે. કાંઈક નવીન કાંઈ વાત આવી તો શું 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 કરીને પૂછતા પૂછતા પહોંચી જઈએ. જાણવું તો ગમે છે, પણ પરનું જાણવું જ ગમે છે, એને સ્વનું જાણવું ગમતું નથી, એને સ્વની રૂચિ થતી જ નથી. હવે આમને આમ એ 70, 80 વર્ષ સુધી પરના જાણવાપણે રહ્યો છે, તો એ ઢોરમાં જ જાય ને, 3 ઇંચમાં જ જાય ને, બીજું શું કરે. સ્વને જાણવાપણે થયો જ નથી તો પછી શું દશા થાય. એને જાણવું નથી ગમતું એમ નહીં, એની નજીકમાં બે વ્યક્તિ વાત કરતા હોય કાંઈક, એ તરત જ એ સાંભળવા પહોંચી જાય, પૂછે શું શું શેની વાત છે મને કહો. એટલે એને જાણવું તો ગમે જ છે. કોઈ પુસ્તક વાંચતું હોય ને એમાંથી કાંઈક જરાક વાત કરે, કાજુ હા તો કેવું લખ્યું છે, તો તરત કે શું લખ્યું છે મને કહો, બધું જ ગમે છે. ઇન્ડિયામાં તો સવારના પહોરમાં ઉઠી અને ન્યૂઝ પેપર વાંચવા બેસી જાય, 1.5 કલાક બગાડે. આ બધું શું કરી રહ્યો છે. અને આખો દિવસ શુભાશુભ ભાવમાં જ રહે છે, આ કરવું ને, આમ કરવું ને, તેમ કરવું ને, ક્યારેક થોડાક શુભ ભાવ ને વિશેષ તો બધા પાપના ભાવ કરે છે. એટલે એ બધું જે કરી રહ્યો છે એમાં શું કરી રહ્યો છે, પોતાના શુદ્ધ સ્વરૂપને જાણવા સિવાય બીજું બધું કરી રહ્યો છે. એ વાત અહીંયા ગુરુદેવ સમજાવે છે કે પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને જાણે નહીં, જે જાણવા જેવું છે એને જાણે નહીં, જે અનુભવમાં આવે એવું છે એને અનુભવે નહીં, જ્યાંથી અતિન્દ્રિય આનંદનું વેદન અનુભવમાં આવે એવા ભગવાન આત્મા તરફ તો લક્ષ પણ કરે નહીં, અને પુણ્ય પાપને જાણ્યા કરે એ અજ્ઞાન દશા છે. આવી અજ્ઞાન દશામાં નિજ જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપને ભૂલીને જ્ઞાન દ્વેષ રૂપ પ્રવર્તવું તે મિથ્યાત્વ છે. નિજ જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ છે એ તો પોતાનું સ્વરૂપ છે, પણ એવા સ્વરૂપને ભૂલીને રાગ દ્વેષ રૂપ પ્રવર્તવું તે મિથ્યાત્વ છે. શુદ્ધ ચિદાનંદ ઘન પ્રભુ પોતે છે, એને ભૂલીને રાગ દ્વેષ રૂપ પ્રવર્તવું તે મિથ્યા દશા છે. પોતાનું ચૈતન્યપણું અને પોતાનું જ્ઞાનનું સામર્થ્ય એનો ક્યારેય વિચાર ન કરવો, અને પોતે કોનું જ્ઞાન કરવા સમર્થ છે, પોતાના જ્ઞાનનું કેટલું સામર્થ્ય છે આ બધાનો કાંઈ વિચાર જ નહીં, અને માત્ર રાગ દ્વેષ રૂપે જ પ્રવર્તવું, આ તો મિથ્યા દશા છે ભાઈ. આ તો દીનતા છે. પોતે ભગવાન આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે એવા સર્વજ્ઞ સ્વભાવ તરફ લક્ષ પણ ન કરી અને બહારમાં ભટક્યા કરે છે, એનાથી મોટી બીજી કઈ ગરીબાઈ છે, એનાથી મોટી કઈ દીનતા છે. અનંત કાળથી જીવ આવી મિથ્યા દશા વડે દુઃખી છે. કે છે ને અપને આપ કો ભૂલ કે હેરાન હો ગયા, પોતાને ભૂલીને જીવ ચતુર્ગતિ પરિભ્રમણ કરે છે. ચાર ગતિમાં ભમવાનું કારણ આ જ છે, બીજું કાંઈ નથી. પોતાને ભૂલીને તે પરદ્રવ્યની ક્રિયાનો કર્તા થાય છે, છે નહીં પણ થાય છે, કર્તા પોતાને માને છે, અને એવો કર્તા એ અજ્ઞાન અવસ્થામાં થાય છે. સ શરીર મન વાણી તથા શુભાશુભ રાગ એ પૂતગલના પરિણામ છે, એ કાંઈ પોતાની ચીજ નથી, પોતે તો એનાથી જુદો ભગવાન આત્મા ચેતન છે, સદાય ચેતન છે, જ્ઞાન સ્વભાવી છે. અને એવો જ્ઞાન સ્વભાવી છે કે બધાનું જ્ઞાન કરે, બીજા પોતા સિવાયના બીજા બધા છ છ દ્રવ્યનું જ્ઞાન કરી શકે એવો છે. એવો ચૈતન્ય હિરલો છે, ગુરુદેવ તેને ચૈતન્ય હિરલો કહે છે. આ શુભાશુભ રાગ એ પૂતગળના પરિણામ છે, છતાંય એનો કરતા હું છું એમ માને અને એમ પ્રવર્તે. રાગાદી ભાવોનો તે અજ્ઞાન દશામાં કરતા અને ભોગતા થાય છે, એમ એ અનંતવાર મુનિવ્રત ધારણ કરીને પણ રાગની ક્રિયાઓ કરીને રાગથી ભિન્ન નિજ ચૈતન્યની દ્રષ્ટિના અભાવમાં એને રાગનું ફળ જે દુઃખ તેનું જ વેદન કર્યું છે. પરંતુ હવે જ્ઞાન દશા પ્રાપ્ત થઈ છે, હવે જ્ઞાન દશામાં આ બધું જે થયું એ બધું રહેતું નથી, એ ઊભું જ રહેતું નથી. કહે છે કે પરંતુ હવે જ્ઞાન દશામાં તે ભાવો કાંઈ જ નથી એમ અનુભવાય છે. અને એવા અર્થનું આ કળશરૂપ કાવ્ય એટલે કળશ 277 છે. તો શ્લોકાર્થ ઉપરના પ્રવચનમાંથી આપણે અંશો લઈએ, બહુ સુંદર છે, આપણે વધુ અંશો લઈશું. એમાંથી બહુ સરસ વાત કરી છે ગુરુદેવે. ગુરુદેવ કહે છે કે કળશ બહુ માર્મિક એટલે મર્મ ભર્યો છે, બહુ સમજવા જેવું છે. માં કર્મના નિમિત્તે જે રાગ દ્વેષમય પર્યાય ઉત્પન્ન થઈ તે બંધ જનિત પર્યાય છે. ભાવબંધ એ બંધ જનિત પર્યાય છે, એ પોતાની ચીજ નથી. શું કહે છે કે કર્મના નિમિત્તે, જો કર્મના નિમિત્તે કહ્યું છે, કર્મે કર્યું છે એમ નહીં, કર્મ તો નિમિત્ત કારણ, ઉપાદાન કારણ તો એનું પોતાનું, નિમિત્ત કારણ, નિમિત્ત કાંઈ કરતું નથી. એટલે બહુ સ્પષ્ટ કહ્યું છે ગુરુદેવ કે કર્મના નિમિત્તે, એટલે કે કર્મના ઉદયો આવ્યા તો એના નિમિત્તે જે રાગ દ્વેષમય પર્યાય ઉત્પન્ન થઈ, કોની થઈ, એની પોતાની જીવની પર્યાય થઈ. રાગ દ્વેષમય પર્યાય ઉત્પન્ન થઈ તો જીવની પર્યાય ઉત્પન્ન થઈ, અને એમાં નિમિત્ત શું છે, તો કે કર્મના ઉદયો. એટલે કહે છે કે કર્મના નિમિત્તે જે રાગ દ્વેષમય પર્યાય ઉત્પન્ન થઈ તે બંધ જનિત પર્યાય છે, એને કારણે નવા બંધ પડે. બંધ જનિત પર્યાય છે એટલે કે કર્મના બંધને કારણે એ થાય છે, અને એનાથી નવા કર્મ બંધ પાછા પડે છે. કર્મના ઉદયોની સાથે જોડાતા નવા કર્મનો બંધ થાય છે એટલે ભાવ બંધ થાય છે. કહે છે કે ભાવ બંધ એ બંધ જનિત પર્યાય છે, એ પોતાની ચીજ નથી, છતાં એને પોતાની માનવી તે અજ્ઞાન છે. જે રાગ દ્વેષના પરિણામ થાય છે એ પોતાના માને એ અજ્ઞાન છે, એ બંધ જનિત પર્યાય છે. એ વખતે એ બંધ જનિત ભાવ થયા છે, એ મિથ્યા ભાવ છે. આ બંધ જનિત પર્યાય કર્મના કારણે ઉત્પન્ન થાય છે એમ નહીં. કર્મ ક્યાંથી એવી પર્યાય ઉત્પન્ન કરે ભાઈ? તું ભગવાન આત્મા ચેતન અને તારા એવા ભાવ કે જેને કારણે બંધ તને પડે, તેમાં પેલું જડ કર્મ તને શું કરે? એ તો દ્રવ્ય જુદું. એ બંધ જનિત પર્યાય કર્મના કારણે થાય છે એમ કહેવું એ તો ઉપચારથી કથન છે, તો વ્યવહાર નહીંનું કથન છે. કર્મના ઉદયો તને બંધ પાડે, તને એવા કર્મના બંધ કરાવે એમ નથી. એવા જે ભાવ થયા કે જેને કારણે એને નવા કર્મ બંધાય એ પોતાના કારણે થાય છે. આ બંધ જનિત પર્યાય કર્મના કારણે ઉત્પન્ન થાય છે એમ નથી કાંઈ, એ પોતાના કારણે ઉત્પન્ન થાય છે. એ કર્મના ઉદય તો એમાં નિમિત્ત કારણ છે. એટલે એને જ્યારે એમ કહી કે કર્મજનિત પર્યાય કહીએ તો એ તો વ્યવહાર નહીંથી કથન છે. ખરેખર કાંઈ કર્મ એમાં કરે છે એમ નથી. શાસ્ત્રમાં એવા વ્યવહારનયના કથન આવે છે, ગુમઠસાર આદિમાં ઘણા આવે છે. ગુમઠસાર કર્મનો ગ્રંથ છે, એની અંદર આ વાત બધી આ જ રીતે લખવામાં આવી હોય કે આ કર્મને કારણે આમ થાય ને આ કર્મને કારણે તેમ થાય. જ્ઞાનાવરણીય કર્મને કારણે જ્ઞાન રોકાય અને દર્શનાવરણીય કર્મને કારણે દર્શન રોકાય. અને મોહનીય કર્મને કારણે મિથ્યાત્વ થાય એમ જ કહેવામાં આવ્યું. દરેક કર્મ માટે એમ જ લખવામાં આવ્યું છે, દરેક કર્મને કારણે આમ થાય ને એ કર્મનો નાશ થતા જીવને પછી નિર્મળતા થાય ને શુદ્ધતા થાય. એટલે બધું કર્મથી જ થાય. કર્મને કારણે બધું જીવનું રોકાય અને એ કર્મ જાય એટલે જીવનું બધું પ્રસિદ્ધ થાય, પ્રગટ થાય. ખરેખર એવું નથી થતું, પણ ત્યાં એ ગોમઠસારની અંદર અને એવા બીજા શાસ્ત્રોમાં એ રીતે વાત કહેવામાં આવી છે. તો એને સમજવું જોઈએ ને કે કઈ અપેક્ષાથી સમજાવ્યું છે. એમાં સમજાવવું એ છે કે જ્યારે જીવ અજ્ઞાન ભાવે હોય છે ત્યારે એને એવા જ્ઞાનાવરણી કર્મના ઉદય હોય છે, બસ આટલી વાત છે. અને પોતે જ્ઞાન ભાવે થાય છે તો એ જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ જે છે એ જાય છે. એટલે ત્યાં કર્મના ગ્રંથમાં તો એમ લખવામાં આવ્યું, પણ એ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે એવું કથન કરવામાં આવ્યું છે કે જ્યારે એને અજ્ઞાન ભાવ હતો તો એમાં શું નિમિત્ત હતું, તો કે જ્ઞાનાવરણીય કર્મ નિમિત્ત હતું. એટલે ગુમઠસાર વગેરેમાં આ રીતે વ્યવહારનયના કથન ઘણા આવે છે અને એમાં એ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે એ વ્યવહારનયનું કથન છે એમ સમજવું જોઈએ. વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ સમજવું તો જોઈશે ને ભાઈ, નહીં તો ધર્મ ક્યાંથી થશે. આગળ કહે છે કે શુદ્ધ ચિદાનંદ ઘન પ્રભુ પોતે છે, તેને ઘાત કરી જે વિકારી પર્યાય પોતામાં ઉત્પન્ન થાય તે પોતાથી પોતાના કારણે ઉત્પન્ન થાય છે. હવે ભગવાન આત્માનો ઘાત કોણ કરે? અહીંયા સમજવાનું છે, શુદ્ધ ચિદાનંદ ઘન પ્રભુ પોતે છે, તેને ઘાત કરી જે વિકારી પર્યાય પોતામાં ઉત્પન્ન થાય તે પોતાથી પોતાના કારણે ઉત્પન્ન થાય છે. એટલે કે પોતાના ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદ ઘન પ્રભુ પોતે છે, એનો જે ભાવ છે એ ભાવનો ઘાત કરી અને આ વિકારી પર્યાય થઈ એ પોતામાં જ થઈ છે અને એ પોતાથી પોતાના કારણે ઉત્પન્ન થાય છે. પણ એ વખતે નિમિત્ત શું હોય? કર્મના ઉદયો નિમિત્ત હોય. પર્યાય તો પોતામાં થઈ, એવી પર્યાય થઈ કે પોતાના શુદ્ધ ભાવનો ઘાત કરવા વાળી પર્યાય. શુદ્ધ ચિદાનંદ ઘન પ્રભુ પોતે છે અને તેને ઘાત કરી એટલે તેના ભાવને, શુદ્ધ ભાવને ઘાત કરનાર આ વિકારી પર્યાય જે ઉત્પન્ન થઈ એ વિકારી પર્યાય પોતામાં ઉત્પન્ન થઈ અને તે પોતાથી ઉત્પન્ન થઈ અને પોતાના કારણે ઉત્પન્ન થઈ. એમાં કર્મના ઉદય નિમિત્ત કારણ હોય પણ એ કાંઈ એને એવી પર્યાય કરે છે એમ નથી. એ છે કે આ વિકારી દશાને નિજ ચૈતન્યમાં ભેળવવી, એનાથી એકતા કરવી તે દ્વૈત છે. આ પોતાના સ્વભાવ ભાવનો ઘાત કરવા વાળી જે પર્યાય એટલે શુભાશુભ ભાવ વિભાવ ભાવે થવું એ વિકારી પર્યાય, એવા પરિણામ પોતાને પોતાથી થાય છે અને એવી વિકારી દશા છે એને પોતાના નિજ ચૈતન્યમાં ભેળવવી એટલે કે એનાથી એકત્વ કરવું, એ પોતે અને આ વિકારી ભાવ એ દશાને ભેળસેળ કરી અને પોતાને જાણવું એ પોતે છે એમ જાણવું. વિકારી દશા સહિત પોતાના સ્વરૂપનું માનવું, વિકારી દશાને નિજ ચૈતન્યમાં ભેળવવી એનાથી એકતા કરવી એટલે શું કે વિકારી ભાવ સહિત પોતાના સ્વરૂપને માનવું. વિકારી દશાને નિજ ચૈતન્યમાં ભેળવવી એનાથી એકતા કરવી એ દ્વૈત છે. પોતાના અબંધ સ્વભાવમાં એટલે પોતાને કર્મનો બંધ પડે નહીં એવો પોતે મુક્ત સ્વરૂપ છે, મોક્ષ સ્વભાવી છે, તેવા અબંધ સ્વભાવમાં બંધ ભાવને ભેળવવો તે દ્વૈત છે. મૂળ સ્વરૂપનો વિચાર કરીએ તો એને ક્યાં બંધ છે? નવ તત્વોમાં આપણે એ વાત તો સમજ્યા ને કે સાત પર્યાય છે, મોક્ષ પણ પર્યાય છે, એટલે એ તો મોક્ષ સ્વરૂપ જ છે, મુક્ત સ્વરૂપ જ છે, બંધ સ્વરૂપ છે જ નહીં. શુદ્ધ જીવ ને ત્યાં લીધો છે ને, તો શુદ્ધ જીવ એટલે એ પર્યાય રહિત એવો જીવ ત્યાં લીધો છે. તો એ કેવો છે? તો કે એ બંધ સ્વરૂપ જ છે. તો એવા પોતાના અબંધ સ્વભાવમાં બંધ ભાવને ભેળવવો તે દ્વૈત છે. એનું વધારે સ્પષ્ટીકરણ કરતા ગુરુદેવ કહે છે કે કેવા પ્રકારના એ ભાવ હોય, તો કે છે કે આ મહાવ્રત આદિનો કે ભક્તિનો વિકલ્પ થાય તે રાગ છે, વિભાવ છે, એ બધા સંયોગી ભાવ છે. એને પોતામાં ભેળવવા, પોતે એને ભેળવીને પોતાનું સ્વરૂપ માનવું, એ દ્વૈત છે. આ બધા જે વિભાવ છે, સંયોગી ભાવ છે, તેને શુદ્ધ ચૈતન્ય સ્વભાવ સાથે એકપણે માનવો તે દ્વૈત છે. દ્વૈત છે એ વિસંવાદ છે, વિસંવાદ છે. ગાથા 3 આવે છે ને કે ભગવાન આત્માને પર એટલે રાગ સાથે સંબંધ કહેવો એ વિસંવાદ ઉભો કરનારી કથા છે. દ્રવ્ય સ્વભાવમાં એકત્વ પામવું એ બધે સુંદર છે. આ ત્રીજી ગાથામાં આપણે કર્યું છે. પણ આત્માને રાગથી એકપણાનો સંબંધ માનવો તે ક્લેશ ઉત્પન્ન કરનારું છે. આગળ અહીંયા કહે છે કે જેના અસ્તિત્વ હોવાપણામાં એકલો જ્ઞાન આનંદનો સ્વભાવ ભર્યો છે, તે નિજ સત્તાની દ્રષ્ટિ વિના રાગ ઉપર લક્ષ જતા અજ્ઞાન ઉત્પન્ન થાય છે. શું કહ્યું? જેના અસ્તિત્વ હોવાપણામાં એકલો જ્ઞાન આનંદનો સ્વભાવ ભર્યો છે, એટલે ભગવાન આત્માની વાત કરી કે ભગવાન આત્માનું હોવાપણું, એનું અસ્તિત્વ, એની અંદર જ્ઞાન આનંદનો સ્વભાવ ભર્યો છે, તે નિજ સત્તાની એટલે એવા ભગવાન આત્માની, એ ભગવાન આત્મા સત્તા સ્વરૂપ છે, અંદર પડ્યું છે, એનું અસ્તિત્વ છે, એનું હોવાપણું છે, અને એ જ્ઞાન આનંદ સ્વભાવી છે. તો એવી સત્તાનો સ્વીકાર ન કરવો, એવી સત્તાની દ્રષ્ટિ ન કરવી અને રાગ ઉપર લક્ષ કરવું, તો એવું રાગ ઉપર લક્ષ જતા અજ્ઞાન ઉત્પન્ન થાય છે. પોતાની ચીજ જે એક જ્ઞાયક ભાવમય છે એમાં શુભાશુભ ભાવને ભેળવવા, રાગને ભેળવવો, રાગને પોતાનો જાણવો, તો કહે છે કે ત્યાં એમ કરતા તો દ્વૈત ઊભું થાય છે. હું તો એક ચિન્હ માત્ર વસ્તુ છું, ચિન્હ માત્ર વસ્તુ છું, ચૈતન્ય માત્ર જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું, અને આ રાગ એ મારાથી જુદો ભિન્ન છે એવું નહીં જાણતા એના કરતા વિપરીત માન્યતા કરે કે હું અને આ રાગ એક છીએ, રાગ સહિત પોતાને માનવો, તો એમ જાણતા એમ માનતા દ્વૈત ખડું થાય છે. હૃદય કરુણા કરીને કહે છે, અરે અનાદિથી એને સ્વ પરનું દ્વૈત જ ઊભું છે, એવું સ્વ પરનું દ્વૈત થયું છે. અનાદિથી આમ જ ચાલ્યું આવે છે, શરીર સાથે એકત્વ અને પોતાના ભાવ સાથે એકત્વ, શુભાશુભ ભાવ સાથે એકત્વ. પોતાનું શુદ્ધ સ્વરૂપ તો જાણતો નથી, એટલે પોતાના સ્વભાવ સાથે એકત્વ તો એને ક્યારેય અનુભવ્યું જ નથી. પર સાથે જ એ એકત્વ કરી અને સ્વ પરનું દ્વૈત જ એણે તો ઊભું કર્યું છે. એટલે કે અંદર છે ને, સ્વ પરયો દ્વૈતમ અભૂત, આચાર્ય ભગવાનની આ ગૂઢ શૈલી છે. પરમાર્થ સત્ય છે છતાં, પરમાર્થ સત્ય છે છતાં, અનાદિ નિગોદથી માંડી એને સ્વ પરની એકતાના અજ્ઞાનથી દ્વૈત ઊભું થયું છે. શુદ્ધ ચૈતન્ય તો અદ્વૈત એકલું છે, શુદ્ધ ચૈતન્ય તો અદ્વૈત એકલું છે, એમાં રાગને અને પરને ભેળવતા દ્વૈત થયું છે. દ્વૈતપણું થતા જેનાથી સ્વરૂપમાં અંતર પડ્યું, સ્વરૂપમાં અંતર પડ્યું એટલે સ્વરૂપથી એ પોતે દૂર ગયો. આત્મદ્રવ્ય જ્ઞાન અને આનંદથી ભરેલો સાક્ષાત ભગવાન છે, એને પામર રાગ સાથે જોડી દેતા સ્વરૂપનું અંતર પડી ગયું છે. સ્વરૂપની પ્રાપ્તિમાં હવે વિઘ્ન આવ્યું છે. એને જ્ઞાનમાં રાગ તે હું એમ ભાસ્યું, આ કારણે એને રાગની વિકલ્પની પકડ થઈ ગઈ છે. સ્વરૂપની પકડ થવાને બદલે એને રાગની અને બંધની પકડ થઈ ગઈ છે. ચિદાનંદ ઘન ચૈતન્યમય પોતાની ચીજ છે, તે એને ક્યાંય દૂર રહી ગઈ. રાગની અને દુઃખની પકડમાં આ જ્ઞાન આનંદ પ્રભુ દૂર રહી ગયો. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વધુ વિસ્તાર આવતા સ્વાધ્યાયમાં આપણે લઈશું. સુખદામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખ